नमो सिद्धानं नमो आययानं नमो उवचायानं नमो लोये सर्वसाहोनं मंगलं भगवान वीरो मंगलं गौतमो महि मंगलं कुंदकुंदारो जय धर्मोस्तु मंगलम् मोक्षमार्गस्य नेतारं भेतारं कर्मभूतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलोके तत्त्वात् सूत्र ग्रंथादिराजना आधार आपणे चौथा अध्यायमां देवोनी देवोना स्वरूपनी चर्चा करी रह्या छे। देवगतिमां जे चार प्रकारना देवो होय छे तो एमनुं स्वरूप केवुं छे, केटला प्रकारना होय छे, एमने त्यां रहेणी करणी, एमना परिणाम आदि केवी व्यवस्था होय छे एनी आपणे चर्चा करी रह्या छे। एक सामान्य रीते आपणने देवगतिना जीवो प्रत्ये जराक आकर्षण भाव होय छे, पण ज्यारे एमनुं स्वरूप सांभळीए अने समजीए तो आपणी जे बधी खोटी માન્યતાઓ છે એ બધી તૂટી જાય છે। પછી એના પછી એમ લાગે છે કે એના કરતા તો અહીંયા જ સારા છે। જો આપણે અત્યાર સુધી 9 સૂત્રોથી એક સાધારણ દેવગતિના જીવોનું ઇન્ટ્રોડક્શન આપણે જોયું છે, જેવી રીતના દેવોના ચાર પ્રકાર હોય છે। કયા કયા ચાર હોય છે? ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ અને બ્રહ્મ। એના સિવાય આપણે જોયું છે કે એ દેવોમાં જુદી જુદી લેશિયાઓ હોય છે। લેશિયા એટલે એ જીવોના પરિણામ કેવા થાય છે તે। તો જે પહેલા ત્રણ જે છે, ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષ, તો એમાં કૃષ્ણ, નીલ, કાપોત અને પિત્ત લેશિયા હોઈ શકે છે। અને જે વૈમાનિક દેવો છે તો વૈમાનિક દેવોને લગભગ બધી શુભ લેશિયાઓ હોય છે, એટલે પિત્ત, પદ્મ અને શુક્ર લેશિયાઓ। એના સિવાય આપણે જોયું હતું કે દેવોના જે ચાર ભેદ છે તો એના સબ ભેદ બી છે। તો ભવનવાસી દેવના 10 પ્રકારના ભવનવાસી દેવો છે, વ્યંતર દેવો 8 પ્રકારના છે, જ્યોતિષી દેવો 5 પ્રકારના છે અને વૈમાનિક દેવો પણ 12 પ્રકારના છે। તો આ બધાની ચર્ચા આજે આપણે ભવનવાસી દેવ પર ફોકસ કરવાના છે, એટલે એના ભેદ પ્રભેદની બધી ચર્ચા આપણે કરશું થોડીક વારમાં। એના સિવાય આપણે જોયું હતું કે દેવોમાં પણ હાયરાર્કીઝ હોય છે, એટલે કે એમનામાં 10 પ્રકારના જુદા જુદા પદો હોય છે। તો ઇન્દ્ર અને પ્રતિ ઇન્દ્ર એ લગભગ બેઉ ઇન્દ્ર જેવા જ ગણાય છે। પછી સામાન્ય એટલે જેમની વૃદ્ધિ ઇન્દ્ર જેવી જ છે, પણ બીજા સામાન્ય જે જીવો છે જેવી રીતના પરિવારના જનો હોય એ। પછી ત્રાયશ્રેંશ એટલે કે કોઈ રાજાના મહેલમાં કોઈ મંત્રી આદિ હોય અથવા કોઈ પુરોહિત આદિ હોય તો એના જેવા લક્ષણ હોય। પછી ચોથા પરિષદ દેવો એટલે જે પરિષદમાં બેસનારા બીજા દેવો હોય તે। આત્મરક્ષક દેવો, જે બોડીગાર્ડ દેવો હોય એ, અથવા લોકપાલ। લોકપાલ એટલે ચાર જાતના સેનાપતિ હોય, તો ચાર દિશામાં ચાર લોકપાલ હોય છે। અનિક દેવો, અનિક એટલે જે પાયદળ, જે કોઈ સૈન્યમાં સામાન્ય સૈનિક આદિ દેવો એને અનિક દેવો કહેવાય છે। પ્રકિરણક દેવો કે જે બીજા સામાન્ય નગરવાસી દેવો હોય, એક સામાન્ય પ્રજા, એને પ્રકિરણક કહેવાય છે। એના સિવાય આભિયોગ્ય જાતિના દેવો છે કે જે દેવોને મુસાફરી કરવી હોય તો વિમાન આદિ બનીને એમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે। અને છેલ્લું કિલવિષક પ્રકારના દેવ છે, જે સામાન્ય સેવક દેવો છે, નોકર જાતના દેવો। તો આ 10 પ્રકારના એમાં ડેઝિગ્નેશન્સ હોય છે। આપણે એ પણ જોયું હતું કે આ ડેઝિગ્નેશન બાય બર્થ હોય છે, એટલે જેવા જેમના પુણ્યના ઉદય તો એવા એમના ડેઝિગ્નેશન। એટલે કે સપોઝ હું કોઈ માલિક દેવ છું, મારી સાથે કોઈ નોકર દેવ છે, તો એ જન્મથી જ મારી સાથે નોકર છે અને એને આખા ભાવ પર્યંત એ નોકરીનું જ કામ કરવા, એને કોઈ પગાર ન મળે, પણ એને એ જાતના એના પુણ્યનો ઉદય છે તો એને એ જાતના એ કામ એને કરવાનું છે। જેવી રીતના આપણે જોયું કે આભિયોગ્ય જાતિના દેવ છે તો વિમાન બને છે, એનું કામ જ એ છે કે એને વિમાન બનવાનું, ખ્યાલ આવે છે? ચલો આગળ. એના સિવાય આપણે જોયું હતું કે જે ગુરુદેવ શ્રી 100 ઇન્દ્રનું વાત કરે છે તો એ 100 ઇન્દ્રનું ગણિત કેવી રીતના દર્શે છે, તો ભવનવાસીના 40 દેવ 40 ઇન્દ્ર, પછી વ્યંતરના 32, વૈમાનિકના 24, જ્યોતિષીના 2, એમ મળીને થયા 98, એક મનુષ્ય અને એક દિવ્યાંગ છે, એમ કરીને ટોટલ 100 ઇન્દ્ર થાય છે. દેવોમાં આપણે જે વિષયના ભોગોની કેવી પ્રક્રિયા હોય છે એ પણ આપણે વિસ્તારથી જોયું. ચાલો હવે આજે આપણે થોડું ભવનવાસી દેવોનું સ્વરૂપ સમજવાની કોશિશ કરવાના છે. હવેના સૂત્રોમાં ચારે પ્રકારના દેવોનું વારાફરતી થોડું થોડું વર્ણન આવશે અને એમના રહેવાના સ્થળ ક્યાં છે, એમાં ફેમિલી સ્ટ્રક્ચર કેવું હોય છે, એમના ઇન્દ્રિયના ભોગ કેવા હોય છે, એમનો શ્વાસોશ્વાસ, આયુષ્ય આદિ, આહાર આદિ કેવા હોય છે, એ બધાની વિસ્તારથી ચર્ચા આપણે આવશે. આજે આપણે ભવનવાસી દેવોની ચર્ચા વિસ્તારથી કરશું, સમય મળશે તો વ્યંતર દેવોને પણ જોશું, પણ લગભગ ભવનવાસી દેવોની ચર્ચા કરશું. જે સૌથી પહેલા દેવો 4 પ્રકારના હોય છે એ આપણે જોયું, ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક. આ જે ક્રમ છે એ ક્રમને આ જ ક્રમમાં કેમ કીધું, કેમ કે જો ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષી દેટ ઇઝ અ સેપરેટ સેટ ઓફ દેવો, અને વૈમાનિક દેવ જુદા છે. વૈમાનિક દેવ અધિક પુણ્યશાળી છે, પૂર્વ લોકમાં રહે છે. એના સિવાય બાકીના 3 દેવોને ભવંત્રિક કહેવાય છે. ભવંત્રિક એટલે ભવનવાસી સહિત આદિ 3 પ્રકારના દેવો. એ 3 પ્રકારના દેવોમાં સંખ્યા દેવોની ઇન્ક્રીઝિંગ છે, ભવનવાસીમાં ઓછા, એનાથી વધારે વ્યંતર, એનાથી વધારે જ્યોતિષી, અને વૈમાનિકમાં સૌથી ઓછા છે. એટલે એ સેટ આખો જુદો જ છે. હવે કેટલા, જો આપણે સંખ્યા પણ જરાક જોઈએ, થોડું કદાચ અઘરું પડશે પણ સાંભળો તો ખરા કે દરેક દેવોની સંખ્યા કેટલી છે. જો આ ગોમટસાર ગ્રંથ છે એમાં ગતિ માર્ગણા અને સૂત્ર નંબર 160 આગે દેવગતિ કે જીવો કી સંખ્યા 4 ગાથાઓ દ્વારા કહેતે હૈ. દેવગતિમાં કેટલા જીવો હોય છે એની સંખ્યા આપણે જોઈ રહ્યા છે, ખ્યાલ આવે ને? તો જો અહીંયા સૌથી પહેલા વ્યંતર અને જ્યોતિષીને જોઈએ છે, પહેલા વ્યંતર અને જ્યોતિષીને જોઈએ છે, પછી ભવનવાસી અને વૈમાનિકને જોશું. વ્યંતરની સંખ્યા કેટલી, તો જો 300 યોજન કે વર્ગ કા ભાગ જગત પ્રતર કો દેને પર, જગત પ્રતર એટલે આખું લોક છે ને, એ લોકનો નીચેનો બેઝ ઇઝ 7 રાજુ બાય 7 રાજુ, બરાબર? એટલે 49 રાજુ સ્ક્વેર, 49 રાજુ સ્ક્વેર એરિયાને નંબર ઓફ આકાશના પ્રદેશમાં કન્વર્ટ કરીએ તો જે મોટી હ્યુજ સંખ્યા આવે એને 300 યોજનના સ્ક્વેરથી ડિવાઈડ કરો. ખ્યાલ આવ્યો કે નહીં? ઇઝી છે ને, એક સિમ્પલ તો ડિવિઝન કરવું છે. 1 રાજુમાં અસંખ્યાત અસંખ્યાત યોજન આવે છે. આપણે જોયું છે કે એક મધ્યલોકમાં જે ત્રસનાળી 1 રાજુ બાય 1 રાજુની છે તો એમાં અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે, અને પહેલો વચ્ચેનો જંબુદ્વીપ 1 લાખ યોજનનો, પછી 2 લાખ યોજનનો લવણ સમુદ્ર, પછી 4 લાખ યોજનનો ધાતકી ખંડ, પછી 8 લાખ યોજનનો કાળો ધરી સમુદ્ર, આદિ આદિ એમ કરતા જઈએ તો આપણને 1 રાજુમાં કેટલા યોજન આવે એનું અનુમાન આપણે કરી શકીએ છીએ. ખ્યાલ આવ્યો કે નહીં? હવે એવું આપણે 49 રાજુ સ્ક્વેર એને 300 યોજનનો સ્ક્વેર એટલે 90,000 યોજન, 90,000 યોજનથી 49 રાજુ સ્ક્વેર ને 90,000 યોજનથી ડિવાઈડ કરો, કેટલું સિમ્પલ છે. અને એને 1 રાજુ સ્ક્વેરમાં જેટલા યોજન આવે એ સંખ્યા લખી નાખો બાજુમાં, એટલે એટલી સંખ્યા વ્યંતર દેવોની છે. ખ્યાલ આવ્યો? વ્યંતર દેવોની આટલી સંખ્યા છે. એક તમને, આપણને જયારે અસંખ્યાતની વાત કરીએ ને તો અસંખ્યાતમાં નાનું કયું મોટું કયું થોડો તો ખ્યાલ હોવો જોઈએ, તો આપણને થોડુંક ભાવભાષણ થાય. ખ્યાલ આવે ને? જો 4 ગતિમાં જેટલા જીવો છે એમાંથી તિર્યંચ કાઢી નાખો, અને મનુષ્ય તો સંખ્યાત છે, તિર્યંચ અનંતા છે. હવે વચમાં બૈચા નારકી અને દેવ, તો નારકી કરતા દેવોની સંખ્યા અસંખ્યાત ગણી વધારે છે. પણ એ દેવોની સંખ્યા જે અસંખ્યાક ગણી વધારે છે, તો હવે એમાં ચારમાં સ્પ્લિટ કરીએ તો કેવી રીતના બેસે? ખ્યાલ આવે છે ને? તો એનું ગણિત આપણે જોઈ રહ્યા છે. હવે જે દેવો સમજો 100 દેવ છે ટોટલ, અંદાજો લગાવો. ચારે પ્રકારના દેવ મળીને 100 હોય તો એમાં 90-95 દેવ જ્યોતિષી દેવો છે. સમજાયું કે નહીં? જે જેટલી દેવોની અસંખ્યાત સંખ્યા છે એનો બહુ ભાગ તો જ્યોતિષી દેવો છે. હવે બાકીનો જે અલ્પ ભાગ છે એ અલ્પ ભાગનો બહુ ભાગ વ્યંતર દેવો છે, અને બાકીના જે બચ્યા એટલા ભવનવાસીને વૈમાનિક છે. ખ્યાલ આવે છે? તો હવે બહુભાગની સંખ્યા કેટલી આપણે જોયું, વ્યંતરની કેટલી, કે જગત પ્રતરના ડિવાઈડ બાય 90,000 યોજનનો સ્ક્વેર. આટલું ક્લિયર? આગળ વધીએ. હવે જ્યોતિષી દેવો સૌથી વધારે કીધા ને, તો એની કેટલી? તો જો આગળ જે જગત પ્રતર આપણે પહેલા લીધું આ વ્યંતરોમાં, તો ન્યુમરેટર ઇઝ સેમ, જગત પ્રતર નો સ્ક્વેર એટલે જગત પ્રતર એટલે 49 રાજુ નો સ્ક્વેર. હવે ડિવાઈડ ત્યાં આપણે 90,000 યોજન થી કર્યું હતું, 90,000 યોજન નો સ્ક્વેર. હવે એની બદલે અહીંયા ડિવાઈડ કરવાનું છે 256 અંગુલ નો સ્ક્વેર. એક અંગુલ કેટલું થાય? આટલું જ થાય. એક યોજન કેટલું થાય? ખ્યાલ આવે છે? અહીંયા પ્રમાણ યોજન લેવાનું પાછું, એટલે એક પ્રમાણ યોજન. એક પ્રમાણ યોજન એટલે લગભગ આપણે અડધું અર્થ આવી ગયું, જેને અર્થ અહીંયા હમણાં કહીએ છીએ એ. તો 90,000 કેટલો મોટો થયો? સો વેન યુ આર ડિવાઇડિંગ એ નંબર વિથ અ સ્મોલર નંબર, તો રિઝલ્ટ વિલ બી બિગર નંબર. ખ્યાલ આવે ને? તો જે જગત પ્રતર છે એને 256 અંગુલનો સ્ક્વેર, એટલી સંખ્યા જ્યોતિષી દેવોની છે. જ્યોતિષી થયા, અભ્યંતર થયા. હવે જો ભવનવાસી, બહુ સિમ્પલ છે. હવે આ સંખ્યા બહુ નાની છે. પહેલા આપણે 49 રાજુનો સ્ક્વેર જોયો હતો, હવે એમ નહીં, હવે એક જ સાઈડ લેવાની છે જેને જગત શ્રેણી કહેવાય, એટલે 7 રાજુ. 7 રાજુ મલ્ટીપ્લાયડ બાય ઘનાંગુલ, આ જે અંગુલ છે ને એનો ઘન, એનું એમાં જેટલા આકાશના પ્રદેશ છે એનું ફર્સ્ટ સ્ક્વેર રૂટ. સ્ક્વેર રૂટ કરીએ ને આપણે, 4 નું સ્ક્વેર રૂટ 2, 16 નું સ્ક્વેર રૂટ 4, એટલે આ પણ કોઈક તો અસંખ્યાત પ્રદેશો છે એનું ફર્સ્ટ સ્ક્વેર રૂટ મલ્ટીપ્લાયડ બાય જગત શ્રેણી. બહુ બહુ સિમ્પલ છે. 7 રાજુ મલ્ટીપ્લાયડ બાય ઘનામૂળનું પ્રથમ વર્ગમૂળ. ખ્યાલ આવે છે કે નહીં? એક નાનું મોટું તો ખ્યાલ આવે. સી, પહેલો ફર્સ્ટ નંબર વોઝ 49 રાજુ, 1 રાજુ ઇઝ સો હ્યુજ. હવે આ તો ખાલી 7 રાજુ જ થયું, એટલે આ સંખ્યા ઓલા સંખ્યા કરતા અસંખ્યાત ગણી ઓછી છે. જો સંખ્યા યાદ ન રહે તો કાંઈ વાંધો નહીં, અને એ કેલ્ક્યુલેશન બી ન સમજાયું તો કાંઈ વાંધો નહીં. એટલું તો સમજાયું ને કે જ્યોતિષી દેવોની સંખ્યા બહુ જ વધારે છે, એના પછી વ્યંતર દેવોની સંખ્યા આવે, અને એના પછી ભવનવાસીની સંખ્યા આવે. હવે વૈમાનિકનું કેલ્ક્યુલેશન થોડું કોમ્પ્લેક્સ છે, એમાં હું નહીં જાઉં, પણ એમ સમજો કે ભવનવાસી કરતા વૈમાનિક ઓછા છે. ખ્યાલ આવે ને? હવે જેને સેમ્પલ જોતું હોય તો એ જગત શ્રેણી મલ્ટીપ્લાયડ બાય ઘનામૂળનો 3, 5, 7, 11 વર્ગમૂળ એમ કરીને એડ કરતા જવાનું. ઇટ ઇઝ નોટ વન નંબર, ઇટ ઇઝ અ સિરીઝ ધેટ યુ એડ ટુગેધર એન્ડ યુ ગેટ અ ફાઇનલ નંબર. પણ એ નંબર ભવનવાસી કરતા ઓછો છે. આટલું બધાને ખ્યાલ આવ્યું? ચલો આગળ વધીએ. એટલે જો આપણે વાત ક્યારે શરૂ કરી કે ચાર પ્રકારના દેવોમાં સૌથી વધારે સંખ્યા વ્યંતર દેવો, સોરી જ્યોતિષી દેવ, પછી વ્યંતર દેવ, પછી ભવનવાસી, અને પછી વૈમાનિક. હવે આ જે દેવોની સંખ્યા જે છે, આ બધી જ સંખ્યા અસંખ્યાતમાં છે, બધી જ સંખ્યા અસંખ્યાત છે, તો પણ અસંખ્યાતમાં વેરિએશન બહુ વધારે છે. ખ્યાલ આવે? જેવી રીતના એમ સમજો કે આ અંગુલ છે, તો આના આકાશના પ્રદેશ પણ અસંખ્યાત છે, અને આખા લોકના આકાશ પ્રદેશ પણ અસંખ્યાત છે. પણ એ અસંખ્યાત બહુ મોટો, આ અસંખ્યાત બહુ નાનો છે. બરાબર, ચાલો આગળ. હવે જો ભવનવાસી દેવોના આપણે જોયું હતું કે એના 10 પ્રકાર છે આગળના સૂત્રમાં આવ્યો ને, તો જો 10મું સૂત્ર વાંચીએ છે અને દેવોના પ્રકાર અને એના પછી વધારે ડિટેલ્સમાં આપણે જોઈએ. ભવનવાસી દેવોના 10 ભેદો. ભવનવાસીનો અસુર, નાગ, વિદ્યુત, સુપર્ણ, અગ્નિ, વાત, સ્તનિત, ઉદધી, દ્વીપ, દિક્કુમારા, આ 10 પ્રકારના ભવનવાસી દેવો છે. ભવનવાસી દેવોના 10 ભેદ છે અસુર કુમાર, નાગ કુમાર, વિદ્યુત કુમાર, સુપર્ણ કુમાર, અગ્નિ કુમાર, વાત કુમાર, સ્તનિત કુમાર, ઉદધી કુમાર, દ્વીપ કુમાર અને દિક કુમાર. આપણે અસુર કુમાર જાતિના દેવોથી તો ફેમિલિયર છે, ઘણી વાર સાંભળ્યું છે આપણે. સેના માટે સાંભળ્યું છે? કે હા, એ નરકમાં, ત્રીજી નરક સુધી નીચે જાય અને આપસમાં નારકીઓને લડાવે અને એમાંથી એમને આનંદ થાય. હવે આપણે 6 ઢાળામાં પણ તમે જોશો તો એમાં ચિત્ર બનાવ્યું છે અસુર કુમાર જાતિના દેવ કેવા દેખાતા હશે. ત્યાં મોટી આમ જીભ બહાર નીકળે છે, એક મુકુટ પહેર્યો છે અને કાળા કપડાં પહેર્યા છે એ જાત. હવે એમાંથી કેટલું સાચું કેટલું ખોટું આપણે જોશું, આવે ખ્યાલ આવે ને? જો એક ડાયગ્રામેટિક રિપ્રેઝન્ટેશન હોય કે આપણે ખાલી એમના સ્વભાવને બતાવવા માટે ત્યાં એ જાતનો ડાયગ્રામેટિક સ્વભાવ બતાવ્યો છે, પણ બાકી તો ભવનવાસી દેવો, બધા જ દેવો, ભવનવાસીની દરેકે દરેક દેવો, એમને દેવ, દેવ જાતિનો ઉદય છે. દેવ એમને દેવ નામ કર્મનો ઉદય છે. બધાના જ જીવ શરીર વૈકરી શરીરથી બનેલા છે. આપણી જેમ એમના શરીરમાં પરસેવો, લોહી, પરુ આદિ મલિન પદાર્થો હોતા નથી, એમનું શરીર સુગંધિત હોય છે. દરેક દેવોનું શરીર સુગંધિત, અત્યંત સુંદર હોય છે, કેમ કે એવો જ એમનો પુણ્યનો ઉદય છે. ખ્યાલ આવે? જેવી રીતના આપણે બધા મનુષ્ય બે પગ પર ચાલીએ છીએ, તો બે પગ પર ચાલવાથી કંઈ બહુ સ્પેશિયાલિટી નથી આપણી, પણ તિર્યન જો 4 પગે કે 6 પગે કે આદિ આદિ ચાલે છે, આપણે બે પગ પર ચાલીએ છીએ. ખ્યાલ આવે? એવી જ રીતે જેવી રીતના આપણે અલગ અલગ પ્રકારના મનુષ્ય આકાર, ચહેરો, કલર આદિ દેખાય છે, તો એમનું રૂપ, રંગ, શરીરની સુંદરતા આદિ બધું દેવોના જન્મથી જ એ નામ કર્મને કારણે જ એમની એ જાતની બધા લક્ષણો પ્રગટ હોય છે. ખ્યાલ આવે? જો અહીંયાથી વાંચે થોડું ટીકા, એનો પહેલો પોઈન્ટ. 20 વર્ષની નીચેના યુવાનોનું જેવું જીવન અને ટેવો હોય તેવું જીવન અને ટેવો આ દેવોને પણ હોય છે, તેથી તેઓ કુમાર કહેવાય છે. આ દેવગતિના જે જીવો હોય ને, એમને કોઈ એજિંગ પ્રોસેસ જ ન હોય. જ્યારે જન્મ થાય તો એ ઉપપાદ શૈયામાં જન્મ લે છે. ઉપપાદ શૈયા જે એક જાતનું બેડ જેવું હોય, એ બેડમાં જ અહીંયાથી આત્મા સમજો ગુજરીને ત્યાં પહોંચે, તો એ બેડના જે આકાશના પ્રદેશો છે એ ઉપપાદ શૈયાના આકાશના પ્રદેશોમાં ત્યાં આત્મા પહોંચે, એટલે આજુબાજુના જ પરમાણુથી શરીર ગ્રહણ કરીને ત્યાં એમનું શરીર અંતર્મુહૂર્તમાં બની જાય. અંતર્મુહૂર્ત એટલે કે આમ આંખ બંધ કરીને ખોલો તો શરીર રેડી. ખ્યાલ એટલો નાનો કાળ હોય અને જુવાન જ શરીર બને, અને જાણે કોઈ ઊંઘમાંથી ઉઠે એવી રીતના એ શૈયા પર સૂતું એ શરીર તૈયાર થયું, બસ ઊભા થઈને ચાલવું. ખ્યાલ આવે છે? એ જાતના એમના શરીરોની વ્યવસ્થા છે. હવે આખા જીવન પર્યંત, આયુષ્ય પર્યંત છેલ્લા 6 મહિના કાઢી નાખો તો શરીર એવું ને એવું જ રહે છે. દેર ઇઝ નો એજિંગ. એમનું શરીર એટલું જ સુંદર રહે, એટલું જ યંગ દેખાય. જેવી રીતે અહીંયા કહ્યું ને, કોઈ યુવાન બાળક હોય, બાળક નહીં કુમાર, એટલે ઇન ધ ટીન્સ, જે છોકરાઓ આપણે અહીંયા કેવા યંગસ્ટર્સ હોય, બસ એ જાતનું ત્યાં એમનું શરીર હોય છે. સેમ ફોર દેવીઓ, દેવીઓનું શરીર પણ એ યુવતીઓનું શરીર કેવું હોય એ જાતનું એમનું શરીર ત્યાં હોય છે. છેલ્લા 6 મહિનામાં એ આયુ જે જેવી રીતના એમની માળા મુરઝાય છે, તો એ ધીરે ધીરે શરીરની કાંતિ હીન થતી જાય છે, પણ એના સિવાય આખા આયુષ્ય દરમિયાન એમનું એવું ને એવું શરીર રહે છે. એક પોઈન્ટ પેલો શરીરનો. બીજો પોઈન્ટ, એમનું જીવન અને એમની ટેવો એ પણ કેવી હોય છે કે જાણે કોઈ કુમારની હોય એવી. એટલે કુમારની એટલે કેવી હોય, થોડીક મસ્તીખોર હોય, ખ્યાલ આવે? એક જાતનું એ ઉંમરમાં તમારે એક શૌર્ય હોય, એક અંદરથી તમને એક ઉત્સાહ હોય, એક તમારું જીગર હોય કે તમે કંઈક નવું કરો, કંઈક ક્યુરિયોસિટી હોય, એ બધા જ લક્ષણો ત્યાં દેવોને જોવામાં આવે છે. એમની ટેવો કેવી છે કે જે અશોકકુમારની તો આપણે જોઈ કે એમને બીજાને લડાવવામાં આનંદ આવે છે. વ્યંતરોમાં પણ એવું હોય કે વ્યંતરો અનેક પ્રકારની એમને રમત કરવાનું ગમે, એને એક જાતની એમાં મજા આવે, ક્યુરિયોસિટી જેવું થાય, તો કુતૂહલ એમને થાય, જેને કુતૂહલ ઇઝ અ કરેક્ટ વર્ડ, પણ એક જાતને એમને ત્યાં કુતૂહલ કરવાનું મન થાય છે. એ પ્રકારના એ દેવોના સ્વભાવ હોય છે. જેવી રીતના અહીંયા પણ આપણે કોઈ સમજો કે કોઈ કોલેજમાં નવો છોકરો આવે તો એને હેરાન કરે બીજા છોકરાઓ, બસ એવા ત્યાં દેવો અન્ય ગતિના જીવોને હેરાન કરે છે અને એમાં એમને આનંદ આવે છે. ખ્યાલ આવે? તો આ શુભ ભાવ છે કે અશુભ ભાવ? આ જાતનો અશુભ ભાવ છે. હવે જો બધા જ જીવોને એવું જ હોય છે એવું બી નથી. આ અશુકુમાર જાતિના દેવોમાં પણ બધા જ નરકમાં જઈને આપસમાં લડાવે છે એવું પણ નથી. ઘણા દેવો ઘણા ધાર્મિક હોય છે, તો એ અસુરકુમારમાંથી પણ ત્યાં સમ્યક દર્શન આદિ પ્રગટ કરીને એ અન્ય ઊંચા ભવમાં પ્રગટ થઈ શકે. હા, એક વસ્તુ જો નોટ કરજો, જે ભવંત્રિક જે છે, ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષ, એમાં જે ઉત્પન્ન થાય છે નિયમથી મિથ્યા દ્રષ્ટિ હોય, કેમ કે જો સમ્યક દ્રષ્ટિ હોય તો વૈમાનિક સ્વર્ગમાં જાય છે, પણ જે જીવે શુભ ભાવ કર્યા હોય, મંદ કશાય જીવ હોય પણ મિથ્યા દ્રષ્ટિ હોય, તો આ ભવનવાસી આદિ દેવો થાય છે. ચલો આગળ. હવે બીજો પોઈન્ટ, એમનું રહેવાન રહેઠાણ નીચે મુજબ છે. નીચે પેજ પ્રથમ, પૃથ્વી જે રત્નપ્રભામાં ત્રણ ભૂમિઓ એટલે સ્ટ્રેટા છે, તેમાં પહેલી ભૂમિને ખરભાગ કહેવાય છે. તેમાં અસુરકુમાર સિવાયના નવે પ્રકારના ભવનવાસી રહે છે. નેક્સ્ટ પેરેગ્રાફ, જે ભૂમિમાં અસુરકુમાર રહે છે તે ભાગને પંખભાગ કહેવાય છે. તેમાં રાક્ષસો પણ રહે છે. પંખભાગ તે રત્નપ્રભા પૃથ્વીનો બીજો ભાગ છે. જો આપણે જરા મેપમાં પણ જોઈએ એટલે આપણને વધારે ક્લિયર થાય. જે ત્રણ લોક જે છે એ ત્રણ લોકના મધ્ય લોકમાં, મધ્ય લોકમાં જે પૃથ્વી, જ્યાં આપણે અહીંયા છીએ, જ્યાં અસંખ્યા દ્વીપ સમુદ્ર છે, એની નીચે જે પહેલી પૃથ્વી છે, એ પહેલી પૃથ્વી એ 180,000 યોજન જાતી છે. જેમ જેમ નીચે જતા જઈએ એ પૃથ્વીની થિકનેસ ઘટતી જાય છે, પણ પહેલી પૃથ્વી જે છે 180,000 યોજન છે. જો અહીંયા જેમ માઉસ છે ત્યાં, તો એના ત્રણ ભાગ છે. પહેલા ભાગને કહેવાય ખર ભાગ, બીજા ભાગને કહેવાય પંખ ભાગ, ત્રીજા ભાગને કહેવાય અપબહુલ ભાગ. જે ખર ભાગ છે એ 16,000 યોજન જાડો છે, પંખ ભાગ છે 84,000 યોજન જાડો છે, અને અપબહુલ ભાગ એ 80,000 યોજન જાડો છે. આપણે જે મનુષ્યને તીરે આ પૃથ્વીના સરફેસ ઉપર રહીએ છીએ, ઉપર, આ દેવો અને નારકીઓ એ ભૂમિની અંદર રહે છે. તો દેવોના ભવનો એ ખરભાગ અને પંખ ભાગમાં છે, અને છેલ્લો અપબહુલ ભાગ છે તે નારકીઓના બિલો હોય છે. આટલું ક્લિયર બધા? હવે જે પહેલી પૃથ્વી છે જે 16,000 યોજન છે, એનો ઉપરનો 1,000 યોજન કાઢી નાખો અને નીચેનો 1,000 યોજન કાઢી નાખો, વચમાનું જે 14,000 યોજન છે ત્યાં ભવનવાસી દેવો અને વ્યંતર દેવોના ઘર એટલે ભવન આદિ હોય છે. ખ્યાલ આવે? તો જે 10 પ્રકારના દેવો આપણે જોયા એમાંથી અસુરકુમારને છોડીને બાકીના 9 પ્રકાર એ ખર ભાગમાં રહે છે, અને જે અસુરકુમાર જાતિના દેવ છે એ પંખ ભાગમાં રહે છે, સેકન્ડ લેયરમાં રહે છે. આટલું ક્લિયર? વ્યંતરોની ચર્ચા ત્યારે કરશું જયારે વ્યંતર આવશે ત્યારે. જો એમના જે ભવનો છે ને એની પણ થોડી ચર્ચા કરી. જ્યાં પૃથ્વી છે એનું નામ છે રત્નપ્રભા, રત્ન પ્રભા કોને કહેવાય? જેની પ્રભા એટલે કે જેનો પ્રકાશ રત્નોથી નિર્મિત છે એટલે એને રત્ન પ્રભા કહેવાય છે. બીજી પૃથ્વીઓના તમે નામ જો તો રત્ન પ્રભા, પછી શર્કરા પ્રભા, વાલુકા પ્રભા, ધૂમ પ્રભા, પંખ પ્રભા, તમ પ્રભા, મહાતમ પ્રભા. તો બીજું છે શર્કરા પ્રભા, એટલે જેનો સ્ટ્રક્ચર સાકરના ક્રિસ્ટલ્સ જેવો છે. પછી વાલુકા પ્રભા, વાલુકા એટલે જે દરિયાની સેન્ડ હોય એના જેવું, એટલે સેન્ડી પૃથ્વી છે. પછી ધૂમ પ્રભા, પંખ પ્રભા, પંખ પ્રભા એટલે કાદવ જેવી પૃથ્વી છે. ધૂમ પ્રભા એટલે ધુમાડા જેવી છે. તમ પ્રભા અંધારી પૃથ્વી છે. મહાતમ પ્રભા મહાઅંધારી છે. ખ્યાલ આવે? તો પહેલી જે રત્ન પ્રભા છે એની, એ આખું જે પૃથ્વી છે એના ત્રણ ભાગ, એમાં જે પહેલા બે ભાગ છે તો રત્નોથી નિર્મિત છે. અને આ દેવોના ભવનો, એ રત્નથી નિર્મિત જે પૃથ્વી છે એની વચ્ચે એમ સમજો સુંદર મનોહર એક એવી જગ્યા છે પોલી, જેને ભવન કહેવાય છે. ટોટલ ભવન આશી દેવોના 7,72,00,000 ભવનો છે. હમણાં આવશે આપણને. તો આ જે એક ભવન છે એ એક એક ભવન અસંખ્યાત અસંખ્યાત યોજન મોટા હોય છે. ખ્યાલ આવે? એની અંદર અસંખ્યાત દેવો રહે છે. આ જે જગ્યા છે એ અત્યંત મનોહર સુંદર એકદમ જ્યાં પ્રકાશિત સુગંધિત સરસ મજાની મંદ હવા આદિ વાતી હોય એવી સુંદર જગ્યા છે. એ જગ્યામાં એમના ભવનો, એમાં અકૃત્રિમ ચૈત્યાલયો આદિ વાપિકાઓ આદિ નદી વન આદિ બધું જે છે એ બધું ત્યાં અંદર જ હોય છે. ખ્યાલ આવી? જેવી રીતના સમજો આપણે અહીંયા પૃથ્વી ઉપર છે, આપણે પૃથ્વી ઉપર અમુક એટમોસ્ફિયરમાં રહીએ છીએ. અહીંયાથી આપણે દરિયાની અંદર જઈએ તો જરા એક્વેટિક લાઈફ જે અંદર રહે છે તો એમનું વિશ્વ આખું જુદું છે ને. જેવી રીતના જે સોલ્ટી જે દરિયો છે એમાં સોલ્ટી લાઈફ એટલે જે એવી લાઈફ છે જે સોલ્ટી વોટરને કમ્પેટેબલ છે. નદીઓની લાઈફ પછી જુદી છે, એ સોફ્ટ વોટર છે ત્યાંની લાઈફ જુદી છે. આને અહીંયા મિક્સ કરો તો બધા મરી જાય. ખ્યાલ આવે? પણ અંદર આપણે જઈએ ઓશનમાં તો ઓશનનું એના કોરલ્સ કે એની ત્યાંની જે લાઈફ એ બધું ત્યાંનું જુદું છે. તો એ જીવો ત્યાં જ રહે છે, એ ક્યારે સરફેસ પર આવતા નથી, એ ડીપ ઓશનમાં જ રહે છે અને એમાં જ એમનું સંસાર છે, એમનું વિશ્વ ત્યાં જ છે. બસ એવી રીતે આ ભવનવાસી દેવોનું મેજોરિટી વિશ્વ તો એ ભવનોની અંદર જ છે. એ લોકો મેજોરિટી તો બહાર આવતા જ નથી. બહાર આવે તો ક્યારે આવે છે? કે સમોશરણ આદિમાં જ્યારે દિવ્યધ્વની આદિ સાંભળવા જાય ત્યારે બહાર આવે છે. અથવા ક્યારેક આવી રીતના અષ્ટાનિકા પર્વ આદિ હોય તો દ્વીપ સમુદ્રોમાં દર્શન પૂજન આદિ કરવા, ક્યારેક અથવા ક્યારેક ક્યારેક ઘણીવાર વન વિહાર આદિ કરવા, અકૃત્રિમ જિનાલયોના દર્શન કરવા, અથવા તો ઘણીવાર એમ જ મજા મસ્તી કરવા માટે એ લોકો અસંખ્યાત દ્વીપ સમુદ્રોમાં ફરવા માટે જઈ શકે. જેવી રીતના આપણે આ પૃથ્વીને પેનિટ્રેટ નથી કરી શકતા કેમ કે આપણું ઔદારિક શરીર છે, પણ એમના શરીરો વૈકરિક શરીર છે એટલે એ તો આ પૃથ્વીની આરપાર અંદર નીકળી જાય છે. ખ્યાલ આવે? તો સમજો આપણે અત્યારના સરફેસ ઉપર છે ને પૃથ્વી, આની જ નીચે દેવોના ભવનો છે. તો એમને દેવોના ભવનમાં જવું હોય તો આમ જ આરપાર એ લોકો નીકળી શકે. એમના એવા જ સ્થૂળ શરીર છે, સૂક્ષ્મ શરીર છે. સર ખ્યાલ આવે? ચાલો આગળ વાંચો પાછું ટીકામાં. એક મિનિટ ફરીથી મેપ લગાવજો. એ જે નીચે યલો કલરનું લેયર છે એની વાત કરો છો, એ આખી એક જ પૃથ્વી છે. હા એવું જ છે, એમાં વાયનો કઈ પ્રશ્ન નથી. એવું જ છે, જેમ જેમ નીચેની પૃથ્વીમાં જઈએ તો એની થિકનેસ ઓછી છે અને પહેલી પૃથ્વીની થિકનેસ વધારે છે. કોઈ બનાવ્યું નથી, નેચરલી અનાદિકાળથી આવું જ છે. નીચેની પૃથ્વી આપણે જોઈએ 8,000, 16,000, 20,000, 24,000, 28,000, 32,000 બધું મળીને પણ 80,000 નથી. એટલે એક એક પૃથ્વી 80,000 થી બહુ ઓછી છે અને આ તો 1,80,000 સીધું. એટલે ત્યાં બહુ ફરક છે કેમ કે ત્યાં ત્રણ લેયર્સ છે. બાકીની બધી જે પૃથ્વી છે હવે ત્યાં કોઈ દેવો નથી, ત્યાં ખાલી નારકીઓ જ છે. તો ત્યાં નારકીઓના બે છે, ખ્યાલ આવે ને? એમને કઈ ના થાય. અસુર કુમાર જાતિના દેવો ને એ જયારે નારકી નીચે નરક પૃથ્વીઓમાં જાય તો એમને ત્યાં એ જાતનો કોઈ પ્રાકૃતિક કષ્ટ કે એવું એમને ન થાય. એમના શરીરોની એવી જ રચના છે. હા, એ આપણે ઓલું વિશે વાત કરી હતી લાસ્ટ ક્લાસમાં કે જો જ્યોતિષી દેવો છે તો એના અસંખ્યાત વિમાનો છે. હવે ચંદ્ર બી અસંખ્યાત છે, સૂર્ય બી અસંખ્યાત છે, ઇન્દ્ર આપણે બે કહીએ છે. એટલે કદાચ એવું હશે કે અત્યારના જે ભરતભૂમિ પર જે તીર્થંકર આવે છે તો અહીંયાના સૂર્ય ચંદ્ર જે છે એ ઇન્દ્રો અહીંયા આવે છે. હવે ધાકી ખંડના કોઈ તીર્થંકર હોય તો ત્યાંના સૂર્ય ચંદ્ર ત્યાંના ઇન્દ્ર છે, એ જાતનું હોવું જોઈએ. ખ્યાલ નથી પણ એમાં બહુ એ ક્યાંય ક્લેરિટીથી વર્ણન કર્યું નથી. ઓલવેઝ એમ જ લખેલું આવે છે કે જ્યોતિષીના બે ઇન્દ્ર, સૂર્ય અને ચંદ્ર. મનુષ્યનું ચક્રવર્તી એ એનો ઇન્દ્ર, અને તિર્યંશનો જે અષ્ટાપદ સિંહ કહેવાય એ સૌથી શક્તિશાળી પ્રાણી છે, એટલે એ તિર્યંશોમાં એ ઇન્દ્ર કહેવાય. બરાબર, ચાલો આગળ વધીએ. જો રત્નપ્રભાનો ત્રીજો એટલે સૌથી નીચેનો ભાગ, અબહુલ ભાગ કહેવાય છે, તે પહેલી નરક છે. એની આપણે ચર્ચા થઈ. આગળ થર્ડ પોઈન્ટ, ભવનવાસી દેવોએ દેવોને આ અસુર કુમાર આદિ 10 પ્રકારની સંજ્ઞા તે પ્રકારના નામ કર્મના ઉદયથી છે. આપણને શું લાગે, નાગ કુમાર એટલે જાણે નાગ જેવા હશે, ઉદધિ કુમાર એટલે જાણે પાણી જેવા હશે, તો એવું કાંઈ નથી. એક જાતિના દેવોને ફક્ત એ નામ કર્મનો ઉદય છે એટલે એને એ જાતિ કહેવાય છે. ખ્યાલ આવે? જેવી રીતના ચાર ગતિના જીવો છે, મનુષ્ય, તિર્યંશ, નારકી ને દેવ, તો મનુષ્યને મનુષ્ય નામ કર્મનો ઉદય છે, દેવોને દેવ નામ કર્મનો ઉદય છે. એને કારણે મનુષ્ય જીવ મનુષ્ય જેવું બિહેવ કરે છે, નારકી જીવ નારક જેવું બિહેવ કરે છે, દેવગતિના જીવ દેવ જેવું બિહેવ કરે છે. હવે એમાં પણ દેવગતિના નામ કર્મના ઉદયમાં સબ ટાઈપ્સ હોય છે, તો એમાં વ્યંતર જાતિ, પછી વૈમાનિક, જ્યોતિષી, ભવનવાસી આદિ સબ નામ કર્મ છે. અને એમાં પણ ફર્ધર સબ નામ કર્મ કે નાગકુમાર જાતિનું નામ કર્મ છે, અશોકકુમાર જાતિનું નામ કર્મ છે. ખ્યાલ આવે? આપણે તો ખાલી મૂળ પ્રકૃતિ અને ઉત્તર પ્રકૃતિઓ જોઈએ 148 સુધી, પણ આમ જોવા જઈએ તો કર્મના ટાઈપ્સ અસંખ્યાત છે, એમાં આ સબ ટાઈપ્સ એમાં જોવા મળે છે. જો ભવનવાસી દેવોને આ અસુર કુમાર આદિ 10 પ્રકારની સંજ્ઞા તે પ્રકારના નામ કર્મના ઉદયની છે એમ જાણવું. જે દેવો યુદ્ધ કરે અથવા કરાવે, પ્રહાર કરે તે અસુર છે એમ માનવું તે ખરું નથી. અર્થાત દેવોનો અવર્ણવાદ છે અને તેમાં મિત્રાત્મનો બંધ થાય છે. અસુર કુમાર જાતિનો સ્વભાવ એવો છે કે એમને એ જોઈને આનંદ થાય છે, પણ બાકી જે આનંદ એ યુદ્ધ કરાવે એ જ દેવ અસુર છે એમ માનવું બરાબર નથી. 10 જાતિના ભવનવાસી દેવોના 7,72,00,000 ભુવનો છે. એ ભુવનો મહાસુગંધી, મહારમણીક અને મહાઉદ્યોત રૂપ છે. અને તેટલી જ સંખ્યા એટલે કે 7,72,00,000 જીન ચૈત્યાલય છે. એક એક ભવનમાં એક એક જીન ચૈત્યાલય છે અકૃત્રિમ. 10 પ્રકારના ચૈત્ય વૃક્ષ જીન પ્રતિમા વડે વિરાજમાન છે. એટલે જ્યાં જ્યાં જીન પ્રતિમા છે ત્યાં 10 પ્રકારના ચૈત્ય વૃક્ષો પણ છે, એટલે બધા જ પ્રાતિહાર્ય આદિ બધું ત્યાં હોય છે. આટલું જો ક્લિયર છે. હમણાં જ અમે દિવાળીમાં હું અહીંયા બેંગ્લોર સાઈડ ગયો હતો, ત્યાં શિબિર હતી, તો આજુબાજુના અમે મંદિરોમાં દર્શન કરવા ગયા. મૈસૂર આદિ જે જેના ત્યાં છે, ખરું જોવા જઈએ તો એ આખો કર્ણાટક પ્રાંતમાં પણ ગામે ગામે એટલા મંદિરો છે બધા, અને બધા જૂના જૂના, 1,000 વર્ષ જૂના, 800 વર્ષ જૂના એવી રીતે. હવે ત્યાં મેજોરિટી બધી જગ્યાએ ભગવાનની બાજુમાં બે દેવોને વિરાજમાન કરવામાં આવે છે. આટલા વર્ષોમાં એ પ્રકારની પ્રથા થઈ ગઈ. તો ત્યાંની દેવીઓના નામ પણ જેવી રીતે આપણે 24 તીર્થંકરના નામ હોય છે, ઋષભનાથ, ભગવાન અજિતનાથ, તો ત્યાંની દેવીઓના પણ નામો છે. જેવી રીતે આપણે તો પદ્માવતી દેવીને એને ઓળખતા હોય, પણ એના સિવાય બીજી ઘણી બધી પ્રકારની દેવીઓ છે. એટલે ચોવીસે તીર્થંકરોની જે આજુબાજુના યક્ષ દેવીઓ છે એ પણ પાછળ જુદા. ખ્યાલ આવે? અધિષ્ઠાતા, હા, એમના જે અધિષ્ઠાતા દેવ દેવીઓ છે એ બધા જુદા. એટલે અમુક મંદિરોમાં 24 ભગવાનની પ્રતિમા હોય તો ત્યાં વિશેષતા એમ ગણાય કે જો અહીંયા આ દેવીનો પ્રતિમા છે, અહીંયા આ દેવીની પ્રતિમા છે. ખ્યાલ આવે? અને ત્યાં આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ તો પહેલા તો જે આજુબાજુના કોઈ જૈનોને જોઈએ ને તો પહેલા આવીને ભગવાનને દર્શન કરે, પ્રણામ કરે, પછી દેવીઓને પ્રણામ કરે, એમની આરતી ઉતારે, બધું. એટલે મેં એક જણને પૂછ્યું કે આ તમે દેવીઓની આરતી શું કામ કરો છો, અથવા એમના ભગવાનને નમન, એમને ભગવાનની જેમ જ એમને પૂજો છો કેમ? એટલે મને એમણે કહ્યું કે આપણા તીર્થંકરો તો વિતરાગી છે, કઈ કરતા નથી, કમસે કમ આ દેવીઓ તો આપણું કઈક ભલું કરી આપે. મને રિયલી એને આ કહ્યું. એટલે આનાથી શું સિદ્ધ થાય છે? જો જે જીવોને કોઈ ઈશ્વર આપણું કઈ કરી આપે, કઈ ભલું બુરું કરી આપે એવી માન્યતા આનાથી કાઢી છે. હવે કોઈ પણ ધર્મ કે પંથ કેમ ન હોય, એમાં એ આ જ માન્યતાને અપ્લાય કરીને એવા કોઈ ભગવાનને ગોતે છે કે જે મારું કંઈક કરી આપે. ખ્યાલ આવે? અન્ય ધર્મોનું તો આપણને ખ્યાલ જ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ આપણું કંઈક કરી આપે, જીઝસ કંઈક કરી આપે આગી આવ્યું. પણ હવે જૈનોમાં એ કોન્સેપ્ટ જ નથી, તો જીવો કરે શું? મિથ્યાત્વને કેવી રીતના ફિટ કરે? તો દેવ દેવી ઉભા કરી દેતા. ખ્યાલ આવે? હવે ઘણા મંદિરોમાં જઈએ તો ભગવાન તો આવડા જ હોય અને દેવી આવડી મોટી. જીવોના ગ્રહિત વિચારો કેટલા ઊંડા છે. આમ તો વિચાર કરીએ, જો મારે હવે તમને થોડીક બીજી એડિશનલ માહિતી આપવાનો છું, ઘણી બધી માહિતી આપીશ, ચિંતા ના કરતા, ના યાદ હોય તો ભૂલી જાય. પણ મારે કહેવું એ છે કે એ દેવો પણ છે ને આપણા મનુષ્યથી જરાય જુદા નથી, ઉલટા વધારે દુઃખી છે. જેવી રીતના આપણો સંસાર છે, આપણું ઘર છે, આપણા ધંધા પાણી છે, એવી રીતના એમનો સંસાર છે. જે જૂના જમાનાના રાજા મહારાજાઓને કેવું સૈન્ય આવી બધું હતું, બસ એવું એમનું, એવી આમ એમની બધી વ્યવસ્થા છે. જો એ દેવોનો આહાર અને એના શ્વાસનો કાળ, અશુકુમાર જાતિને 1000 વર્ષ ગયે આહારની ઈચ્છા ઉપજે છે, 1000 વર્ષ પછી એમને આહાર. આજે 10 પ્રકારના ભવનવાસી દેવો છે ને, એમાં એક અશુકુમાર જાતિના દેવો છે, એ લોંગ લિવ્ડ છે રિલેટિવલી, બાકીના બધા દેવોની આયુષ્ય ઓછું હોય છે. ઇન જનરલ ભવનવાસી દેવો 10000 વર્ષથી લઈને 1000 પણ સુધી જીવી શકે છે જનરલ. પણ એમાં પણ બાકીના 9 પ્રકારના દેવો તો 10000 વર્ષથી 3 પલ્ય સુધીનું જ એમનું આયુષ્ય હોય છે. હવે એક પલ્ય 10 કોડા કોડી પલ્ય એટલે 1000 થાય. ખ્યાલ આવે? એટલે જે અસુરકુમાર જાતિના દેવ છે એ 1000 સુધી જીવી શકે. આપણે હમણાં જોશું એનું અલ્પ બહુત્વ, પણ આ બાકીના તો બહુ ઓછું જીવે છે, પણ મિનિમમ 10000 વર્ષ તો જીવે જ છે. તો જો અસુરકુમારને બીકોઝ એનું આયુષ્ય લાંબુ છે તો એનો આહારની ઈચ્છા પણ 1000 વર્ષ પછી થાય છે, અને એમને શ્વાસની ઈચ્છા ઉચે છે, તેમાં વિચાર કરતા કંઠમાંથી અમૃત ઝરે છે, વેદના વ્યાપે નહીં, અને 15 દિવસે 1 વાર શ્વાસ લે છે. એમને કોઈ પ્રકારના દુઃખ આદિ થતા નથી, આ જે ઇન્દ્રિય જનિત દુઃખો છે એમને હોતા જ નથી. ખ્યાલ આવે? પછી જો નાગકુમાર, સુપર્ણકુમાર, દીપકુમાર, આ 3 પ્રકારના દેવો 12.5 દિવસ, ઓલું 1000 વર્ષ, આ 12.5 દિવસ, એ 12.5 દિવસે એમને 1 વાર આહારની ઈચ્છા થાય છે તો અંદરથી અમૃત જરી જાય છે, અને એમને 12.5 મુહૂર્ત વિતીએ એમને શ્વાસ લે છે. ઉદયજીકુમાર, વિદ્યુતકુમાર, સ્કંદકુમાર, એ 3 દિવસ, એને 12 દિવસે આહારની ઈચ્છા થાય છે અને 12 મુહૂર્તમાં શ્વાસ લે છે. અને છેલ્લા 3 દીપકુમાર, અગ્નિકુમાર, વાતકુમાર, તો એને 7.5 દિવસે આયુષ્યની આહારની ઈચ્છા થાય છે અને 7.5 મુહૂર્તે એમને શ્વાસ લે છે. આ દેવોને કવલા આહાર આવી હોતો જ નથી, ત્યાં કોઈ પ્રકારના આહાર કરવાની કોઈ વ્યવસ્થા જ નથી. ખ્યાલ આવે? કેમ કે જેવી ભૂખ આપણને લાગે અને જે પ્રકારની વેદના થાય એમને એ જાતની વેદના જ નથી. એક ફક્ત વિકલ્પ થાય અને સીધું અમૃત ઝરે અને એમનો વિકલ્પ શાંત થઈ જાય. ખ્યાલ આવે? અને શરીર પણ એવા છે કે આપણે અહીંયા જેવી રીતના ઉપવાસ આદિ કરીએ તો શરીર શ્રીંક થતા જાય છે, ત્યાં એમને કંઈ જ થતું નથી. એક સરખું શરીર રહે છે એ અનંત પરમાણુ આવે છે અને જાય છે, દર સમયે પરમાણુ આવે છે અને જાય છે, શરીર એવું ને એવું બની રહ્યું છે. તો જો દેવો કબલાહાર હોતો નથી, તેમના કંઠમાંથી અમૃત ઝરે છે, તેમને વેદના વ્યાપતી નથી. આ અધ્યાયના છેડે દેવોની વ્યવસ્થા બતાવનારું એક કોષ્ટક છે, એની બધી વિગત ત્યાંથી જાણે. હા, જરાક પાછળ એક કોષ્ટક કાઢી આપે, જે આ અધ્યાય પૂરો થાય છે ને એને છેલ્લે સમરીમાં એક ટેબલ છે. પેજ નંબર છે 307 મારી બુક. જો આમાં પહેલું પેજ ભવનવાસીના દેવો ઉપર છે. આમ ટર્ન થઈ શકશે. કંટ્રોલ શિફ્ટ પ્લસ રાઈટ. ઓકે, જો ભવનવાસીના 10 દેવો છે જે વર્ટિકલી લખ્યા છે, અને હોરિઝોન્ટલી એમનો નિવાસ ક્યાં છે, એમાં કેટલા ભેદ, કેટલા ઇન્દ્ર, એની લેશિયા આદિ બધું છે. એટલે સમજો અસુર કુમાર આપણે જઈએ તો આપણે જોયું અસુર કુમાર બીજી જગ્યા જે પૃથ્વી છે, પહેલી પૃથ્વીનો બીજો ભાગ, તો એ રત્નપ્રભાના પંખ ભાગમાં રહે છે. એમાં પણ 10 જાતિના જીવો હોય છે, એટલે ઇન્દ્ર, પ્રતિન્દ્ર, સામાનિક આદિ બધા જ એમાં અસુર કુમારમાં છે. ખ્યાલ આવે ને? 40 ઇન્દ્રોમાં એમની ગણના થઈ જાય છે કે અસુર કુમારના 2 ઇન્દ્ર અને 2 પ્રતિન્દ્ર એમ. પછી એમને લેશિયાઓ કઈ છે, તો કૃષ્ણ, નીલ, કાપોત અને જગન્ય પિત્ત લેશિયા એમને હોય છે. અસુરકુમાર જે છે એની શારીરિક દ્રવ્ય લેશિયા પણ કૃષ્ણ છે, એટલે એના શરીર કાળા રંગના હોય છે. ખ્યાલ, બાકી બધા જીવોના જુદા જુદા હોય છે. એમના શરીરની ઊંચાઈ 25 ધનુષ છે. એમનું આયુષ્ય તો ઉત્કૃષ્ટ એક સાગર, જગન્ય આયુષ્ય 10,000 વર્ષ. અને પ્રવિચાર એટલે ઇન્દ્રિય ભોગ કેવી રીતના છે, તો કાય પ્રવિચાર છે, જેવું આપણું મનુષ્યનું છે એવું એમનું છે. ખ્યાલ આવ્યો ને? અને બાકીના બધા દેવોને પણ જોઈ લઈએ શોર્ટમાં. તો બાકીના બધા ક્યાં રહે છે, કે પહેલી જે ભૂમિ છે ખરભાગ, એના 1,000 યોજન છોડીને વચ્ચેના 14,000 છે. એમને પણ બધી એશિયાઓ છે. એમના શરીરની હાઈટ 10-10 ધનુષ છે. અને આયુષ્ય વધતા ઘટતા છે, પણ એ લગભગ 1.5 પલ્લેથી લઈને 3 પલ્લે સુધીના મેક્સિમમ આયુષ્ય છે. એટલે આ આયુષ્ય બહુ ઓછા છે. ખ્યાલ આવે? હવે જો એમના સિવાય, હવે જો આપણને જેટલો સ્વાધ્યાય કરવો હોય ને એટલી માહિતીઓ આપણી પાસે અવેલેબલ છે. આપણી કેટલી શક્તિ છે એ આપણી યોગ્યતા છે. હવે મારી પાસે અહીંયા આખું એમ સમજો 15 પેજનો આર્ટિકલ છે ખાલી ભવનવાસી દેવો ઉપર, અને એમાં કઈ કઈ વસ્તુઓ છે હું તમને કહું છું. જો આપણે ભવનવાસી દેવોના ઇન્દ્રના નામ જોઈએ છે, ઘણા પુરાણોમાં કે કથાઓમાં તમે સાંભળ્યું હશે, તો થોડુંક કોરિલેશન આપણને થાય. અસુર કુમાર જાતિના દેવ છે તો એના 2 ઇન્દ્ર અને 2 પ્રતિન્દ્ર જોયા ને, તો એના 2 ઇન્દ્રના નામ પહેલું છે ચમર અને વૈરોચન. આપણે ચમર ઇન્દ્ર ક્યાંય સાંભળ્યું છે? કોઈ સ્ટોરીમાં ક્યાંય સાંભળ્યું છે ચમર ઇન્દ્ર? નથી યાદ? જે સપ્તઋષિની કથા આવે છે, સપ્તઋષિની કથા, તો જે આખું રામાયણ પતી ગયું, પછી શત્રુઘ્નને પૂછ્યું તને કયું રાજ્ય જોઈએ છે, તો કે મને મથુરા જ જોઈએ છે. કેમ કે એને અનેક ભવોથી મથુરા સાથે જરાક ઋણાનુબંધ છે, એમ કહો કે ત્યાં ને ત્યાં જ એના ભવ થતા. પણ ત્યાં મથુરામાં રાવણનો જમાઈ હતો, એ રાજ્ય કરતો હતો, એનું નામ રાજા મધુ. અને રાજા મધુ પાસે એક ત્રિશુળ રત્ન હતું જે એને ચમરેન્દ્રએ આપ્યું હતું. એ ત્રિશુળ રત્ન એવું અભેદ્ય હતું કે એને રામ લક્ષ્મણ પણ જીતી શકે નહીં. એનો આન્સર કોઈની પાસે નથી એમ. એટલે રામચંદ્રજીએ શત્રુઘ્નને કીધું કે ભાઈ તું બીજું કોઈ પણ રાજ્ય સિલેક્ટ કરી લે. ખ્યાલ આવે? પણ શત્રુઘ્ન કે ના મને આ જ જોઈએ છે. તો પછી રામચંદ્રજીને સલાહ આપી કે તું રાજા મધુ સાથે ત્યારે યુદ્ધ કરજે જ્યારે એની પાસે પેલું ત્રિશુળ રત્ન ન હોય. હવે લોંગ સ્ટોરી શોર્ટ, રાજા મધુને આણે જીતી લીધો કપટથી. રાજા મધુએ ત્યાં ને ત્યાં વૈરાગ્ય લીધો અને એમનું સમાધિ થઈ સ્વર્ગમાં ગયા. જ્યારે ખબર પડી કે ચમરેન્દ્રને ખબર પડી ત્યારે આ તો આણે કપટથી મારા ફ્રેન્ડને જીતી લીધો. તો એને ખૂબ ગુસ્સો આવ્યો, તો એણે આખા રાજ્યમાં મરીનો રોગ ફેલાવી દીધો. અને પછી સપ્તઋષિ આવ્યા એટલે રોગ દૂર થયો. એ આખી કથા મેં તમને 30 સેકન્ડમાં કહી દીધી. પણ આ ચમરેન્દ્ર કોણ છે? કે આ ભવનવાસીના અસુરકુમાર જાતિના દેવોનો ઇન્દ્ર છે. ખ્યાલ આવે? ચાલો આગળ બીજા નામ જોઈએ. બીજા ફટાફટ વાંચી જાઉં છું, સ્ટોરી બધામાં નહીં કહું. જો અસુરકુમારમાં ચમર અને વૈરોચન, પછી નાગકુમારમાં ભૂતાનંદ ધર્ણાનંદ, સુપર્ણકુમારમાં વેણુ વેણુધારી, દ્વીપકુમારમાં પૂર્ણ અને વશિષ્ઠ, ઉદધિકુમારમાં જલપ્રભ જલકાંત, સ્તનિતકુમારમાં ઘોષ મહાઘોષ, વિદ્યુતકુમારમાં હરિશયન હરિકાંત આદિ આદિ. ચલો બધા નથી વાંચતા. કહેવાનો મતલબ શું છે? ઘણી માહિતીઓ છે આપણી પાસે. જો આગળ જોઈએ, હવે આ બધા જ પ્રકારના દેવો છે, તો એ બધા જ પ્રકારના દેવોનો વર્ણ શું છે, એનો આહાર શું છે અને એનો શ્વાસ ક્યારે થાય છે? મેં તમને કહ્યું ને, અસુરકુમાર જાતિને કૃષ્ણ વર્ણ છે, પછી નાગકુમારને થોડો શ્યામ વર્ણ, સુપર્ણકુમાર દ્વીપકુમાર શ્યામ વર્ણ આદિ આદિ, વિદ્યુતકુમારને વીજળીના જેવો કલર છે, એકદમ શ્વેત, ખ્યાલ આવે ને, આદિ આદિ. ચલો પછી જો એ ભવનવાસી જે દેવો છે એને શારીરિક સુખ દુઃખની શું વ્યવસ્થા છે? એટલે ઇન શોર્ટ, એમને બધા પ્રકારના શારીરિક સુખ જ છે, ત્યાં એમને ઇન્દ્રિયજનિત કોઈ દુઃખ નથી. ખ્યાલ આવે? હવે એ દરેક જે છે એના પરિવારમાં કેટલા દેવો છે, એને કેટલી રાણીઓ છે? અચ્છા, એને કેટલી રાણી છે એટલું જ નહીં, અસુરકુમાર જાતિના જે ઇન્દ્ર હોય, ચમરેન્દ્ર, તો ચમરેન્દ્રની સભામાં ઓલા 10 પ્રકારના દેવો હોય ને, એ 10-એ 10 પ્રકારના દેવોને કેટલી રાણીઓ છે એનું પણ વર્ણન છે, કે એના અનેક દેવોને કેટલી, એના પારિષદ દેવોને કેટલી, એના કિલવિષદ દેવોને કેટલી રાણીઓ, એ બધાનું વર્ણન આપણી પાસે છે. પછી જો આગળ, એ બધા જે દેવો છે, સમજો અસુરકુમાર જાતિના દેવ છે, તો એની 5 પટરાણીઓ છે, એ ચમરેન્દ્રની 5 પટરાણી છે. હવે 5 પટરાણીનું નામ કૃષ્ણા, રત્ના, સુમેઘા, સુકંદા અને સુકાંતા. આપણને તો સૌધર્મેન્દ્રની પણ એક ખાલી સચી ઇન્દ્રાણી ખબર છે. સૌધર્મેન્દ્રની 8 પટરાણી હોય છે, એમાંથી એક સચી છે. ખ્યાલ આવ્યો ને? જોશું આપણે વૈમાનિકની વાલી આવશે ત્યારે. પછી જો આગળ, એ ભવનવાસીના લોકનો નિર્દેશ, એટલે ક્યાં ક્યાં એમના ભવન છે, એમાં ભવનોમાં કોણ ક્યાં રહે છે, એ આપણે જોયું. હવે એમના ભવનોના સાઈઝ કેટલી છે? તો જો ઘણા બધા ભવનો 300 યોજનના છે, ઘણા બધા સંખ્યાત યોજન, ઘણા અસંખ્યાત યોજનના છે. જે 300 યોજનના છે એમાં પણ અસંખ્યાત દેવો રહે છે, સંખ્યાત અસંખ્યાતમાં બી અસંખ્યાત છે, કારણ ભવનવાસી દેવો ક્વોન્ટિટીમાં જ ઘણા છે, એટલે જગ્યા તો જોઈએ ને રહેવાની. ચાલો ઘણું છે, કેટલું વાંચે. જો કહેવાનો મતલબ શું છે, જેવી રીતના આપણે અહીંયા ઇન્ડિયા કન્ટ્રીમાં રહીએ છીએ, ઇન્ડિયા કન્ટ્રીમાં મહારાષ્ટ્ર સ્ટેટ, મુંબઈ શહેર, એમાં વિલેપાર્લા સબર્બ, એમાં પણ આ મારી સોસાયટી ને આ સોસાયટી, તો એવી બધી જ રચનાઓ ત્યાં નીચે પણ છે. જેવી રીતના આપણે અહીંયા કોઈ રાજા છે, તો રાજાને લોકો પુણ્યશાળી ગણે છે, અને કોઈ નાગરિક હોય સામાન્ય અથવા કોઈ સેવક હોય તો એ પુણ્યહીન છે. બસ દેવોમાં પણ પુણ્યશાળી ને પુણ્યહીન છે. ફરક એટલો છે કે જે પુણ્યહીન દેવો છે એનું પણ પુણ્ય મનુષ્ય પુણ્યશાળી કરતા વધારે છે. ખ્યાલ આવે? અહીંયા જે તમે જે અંબાણી ને બિરલાસ ને બધા જેટલા પણ ઇલોન મસ્ક ને બધાની સંપત્તિ ભેગી કરી નાખો ને, આખા વર્લ્ડની સંપત્તિ ભેગી કરી નાખો અને એનું કન્વર્ટ કરીને એક મોતી બનાવો, તો એ એક મોતીની કિંમત કરતા અસંખ્યાત ગણી કિંમત ત્યાંના સેવકના ગળાના મોતીની છે. ત્યાં અહીંયાનો જે ચક્રવર્તી હોય ને, એ ચક્રવર્તીની સંપૂર્ણ સંપદા વેચી નાખો તો એ ઓલા સેવકનો એક મોતી ન આવે, એટલા ત્યાં પુણ્યના ઉદય છે. પણ એ પુણ્યના ઉદય ક્યાં છે? કે બહારના સંયોગ. ખ્યાલ આવે? જો શરીરમાં રોગ નથી, એમને સુગંધિત આદિ શરીર છે, એમને આવી લક્ષ્મી આદિ બધું છે, પણ જો હવે એક વાત કહું છું, સાંભળ્યું. બે પ્રકારના કષાય હોય છે, એક છે આંતરિક કષાય અને એક છે બાહ્ય કષાય. આ વાત મારા ખ્યાલથી આવી પણ હતી. આની આગળના 9મા સૂત્રમાં જ આપણે બે ક્લાસ પહેલા જોયું હતું. જો એક છે, જો કરવું હોય તો જરા બે પેજ ઉપર છે, પેજ 276. જો એક છે અંતરંગ કષાય અને એક છે બહિરંગ કષાય. અંતરંગ કષાય કોને કહેવાય? કે જે બહારથી એમ બહુ શાંત દેખાય પણ અંતરમાં એમને એવી બળતરા થતી હોય, આકુળતા થતી હોય, નિરંતર ઈર્ષાના ભાવ હોય, એને અંતરંગ કષાય કહેવાય. અને બહિરંગ કષાય કોને કહેવાય? કે જે બહારથી કષાયમાં દેખાય છે પણ અંતરથી શાંત ભાવમાં હોય. રામચંદ્રજી બહારથી યુદ્ધમાં દેખાય, ગુસ્સો કરતા દેખાય છે પણ અંતરંગથી પોતાના આત્માનું વેદન કરતા શાંત ભાવમાં છે. અને પેલા મિથ્યા દ્રષ્ટિ જીવો છે, એ મિથ્યા દ્રષ્ટિ જીવો, હા જો આ છે ને દ્રષ્ટાંત, એ વ્યંતરાદી દેવો છે, એ કષાયથી નગરાદી નાશ કરે છે. એની કષાય શક્તિ થોડી હોવાથી પીક લેશે. આ જુદું, આ ઊંધું એક્ઝામ્પલ આપ્યું કે આમ નગરાદી નાશ કરી નાખે પણ તો એની કષાય શક્તિ ઓછી છે. અને બીજા ઘણા દેવો હોય તો અંતરંગથી ઈર્ષાદી ભાવોથી બળી રહ્યા છે, બહારથી શાંત દેખાય પણ ઓલા સેવક દેવો છે, એને સેવક સેવા કરી કરીને આખું જીવન સેવા કરવાની, તો એને અંદરથી કેવો કષાય છે. એવા ઈર્ષાદી કષાયના ભાવથી તે દેવો નિરંતર બળી રહ્યા છે. અને એમાં એ એવા ભાવ કરે છે કે એને હીન ગતિઓ પ્રાપ્ત કરવી પડે. પુણ્યના ઉદયથી જોઈએ તો પુણ્યના ઉદય સૌથી અધિક દેવગતિમાં છે, બરાબર? તો દેવગતિના જીવો એટલો પણ પુણ્યનો બંધ નથી કરતા કે એને ફરીથી દેવગતિ મળે, ક્યારેય કોઈ નથી કરી શકતા. એ ઉલટા હીન પુણ્ય જ બાંધે છે અને હીન ગતિઓમાં જાય છે. અને તિર્યં છે, જેવા સામાન્ય તિર્યં હોય, મનુષ્ય આદિ હોય, તો દેવગતિના પુણ્ય બાંધી લે છે. એટલે ઇમેજિન કરો કે દેવગતિના જીવો અંતરથી કેટલા દુઃખી હશે. ખ્યાલ આવે છે? જો આજે માહિતીમાં મેં થોડું સ્કીપ કરી નાખ્યું ને, હવે એમાં એવું પણ છે કે જેનું આયુષ્ય જેટલું હોય ને, સમજો 10,000 વર્ષ વાળા દેવ છે, તો એની શક્તિ એટલી છે કે 100 યોજનની જે ભૂમિ હોય એને ઊંધું કરી શકે, ત્યાંના મનુષ્યને મારી શકે, બધું જ કરી શકે. અને જે એક સાગરોપમ વાળા છે, તો એક સાગરોપમ વાળા અશોકકુમાર જાતિના દેવ તો આખા જંબુદ્વીપને ઊંધો કરી શકે, એની એના બધા જીવોનું મૃત્યુ કરી શકે, એટલી એની શક્તિ છે. પણ ક્યારે જંબુદ્વીપ ઊંધો થયો છે? જો ક્યારે થયો નથી, ક્યારે એના જીવો બધા મરતા નથી, પણ એને અંતરંગથી કષાય ભાવમાં તો એવી શક્તિ છે ને કે જો આ હું કરી નાખીશ, બધાનો નાશ કરી નાખીશ, અને એના પાપ એ ભોગવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે સરવાળે જે આપણને દેવગતિના જીવો પ્રત્યે જે આકર્ષણ ભાવ હોય છે, ખરી રીતે તો ત્યાંના જીવ આપણા મનુષ્ય કરતા વધારે દુઃખી છે. અને અહીંયા મનુષ્ય જે હોય છે તો પંચમ ગુણસ્થાનવર્તી જીવ હોઈ શકે, ભાવલિંગી સંત હોઈ શકે છે, અને અંતરંગમાં શાંતિનો ધોધ એવો એમને ઝરે છે, એવો આનંદનો ભાવ કરે છે જે ઓલા દેવો ક્યારે જીવનમાં કરી શકતા જ નથી. આવે છે ને સૌધર્મેન્દ્ર કે છે, બસ એક અંતર્મુહૂર્ત માટે મને મનુષ્ય ભાવ આપી દો, કેમ કે તમારા જેવો સંયમ હું ગ્રહણ કરી શકતો. ખ્યાલ આવે છે? તો જો આ રીતે આજે આપણે ભવનવાસી દેવોની ચર્ચા કરી, આગલા ક્લાસમાં વ્યંતર જ્યોતિષી આદિની ચર્ચા કરશું. ચાલો, જીવવાની સ્થિતિ. હે જનવાણી ભારતી, તોને જપો દિન હવે, જ્યોતિરી શરણાગ્રહે સો પાવે સુખ છે, જા વાણી કે જ્ઞાન તે સૂચે લોકાલોક, સો વાણી મસ્તક નમો સદા દે તુમ ભૂ.